તારીખ 23/6/1993 શ્રી સમયસર કળશ 71 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 126. મૂળ કેસેટમાં અવાજ ધીમો છે તથા ડિસ્ટર્બન્સ છે.
ત્યાગ કરાયો છે અથવા એ વિકલ્પ છોડાવવા માટે વારંવાર ભાવના લાવે છે. મૂંઢો ને તથા પરસ્ય સ્થિતિ ગયોર દ્વારા પક્ષપાતો વ્યસ્તત્વેદી ચિત પક્ષપાત તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિચ્ચિરેવ. જીવ મોહી છે અથવા મૂંઢ છે. જીવ મૂંઢ છે એટલે મોહી છે એવો એક નયનો પક્ષ છે. અનાદિથી જીવની અવસ્થામાં મૂંઢતા મોહને લઈને છે. પોતે પોતાના આત્માને દુઃખ પહોંચાડે છે અને છતાં પણ પોતે એમાં ખુશી થાય છે, એને રૂચે છે. એવું જે જીવનું પરિણમન છે તે મૂંઢતાયુક્ત પરિણમન છે. પોતાના જ લાભ નુકસાનને ન સમજે, પોતાના જ સુખ દુઃખને ન સમજે અને પોતાથી વિપરીત ચાલે એ મૂંઢપણું છે. અને એવી જીવની અવસ્થા અનાદિથી વર્તમાન સુધી ચાલી રહી છે. એ જ્ઞાનમાં પોતાનો દોષ જે અવલોકન કરે છે એને જણાય પણ છે અને જણાય છે ત્યારે જીવ આવો છે એમ પણ એક જ્ઞાનના અંશથી એ જાણે છે. જ્યાં સુધી નય પક્ષ છે ત્યાં સુધી તે સર્વથા જાણે છે એવો પ્રકાર બને છે. નયમાં સર્વથા નથી જાણતા. નયમાં તો બીજા નયનો પ્રતિપક્ષનો વિષય છે એ જ્ઞાનમાં બરાબર રહેવાય છે અને તેથી એ સંબંધિત સંતુલન જળવાઈ રહે છે. એટલે સંતુલન ખોઈને બેલેન્સ છોડીને એવી રીતે એકાંત પરિણમન જ્ઞાન દશામાં નથી થતો. જ્યાં સુધી જ્ઞાન દશા નથી ત્યાં સુધી આ દશા છે. એટલે એવી એકાંતિક દશાનો અહીંયા અભાવ કરવાની વાત છે. જીવ મૂંઢ નથી એવો બીજા નયનો પક્ષ છે. એટલે આત્મા શુદ્ધ ચૈતન્ય છે. કેવળ જ્ઞાન આદિ અનંત જ્ઞાન એનું સ્વરૂપ છે એવું બીજા નયનો પક્ષ છે. કોઈ જીવ આનો એકાંત કરે છે, મૂંઢતાનો એકાંત કરે છે, તો કોઈ જીવ શુદ્ધતાનો એકાંત કરે છે. એકાંત કરે છે એનું નામ પક્ષ કરે છે, પક્ષ કરે છે એનું નામ એકાંત કરે છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે અને બે નયનો જે વિષય છે એમ બે પ્રકારના પક્ષપાત પણ જીવો કરે છે. જે તત્વવેદી પક્ષપાત રહી છે ત્યાં તત્વવેદી લીધો છે. તત્વનું વેદન કરનાર, આત્મતત્વનું વેદન કરનાર જીવ છે એને પક્ષપાત નથી. અથવા પક્ષપાત મટતા વેદન છે. વેદન એટલે અનુભવન અને અનુભવ છે ત્યાં પક્ષપાત નથી. જે તત્વવેદી પક્ષપાત રહી છે તેને નિરંતર ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. એને તો નિરંતર એટલે સદાય ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. એને કઈ પક્ષ હું જે છું તે છું, હું જે છું તે છું એનો મારે વિકલ્પ ઉઠાવવાની જરૂર નથી. જીવું સ્વરૂપ છે એવા સ્વરૂપની પરિણતિ થઈ જાય તો વિકલ્પ ઉઠાવવાની જરૂર પડતી નથી. જેમ કે અત્યારે મનુષ્ય છે, માણસ મનુષ્ય પર્યાયમાં પરિણતિ થઈ ગઈ છે, તો હું ફલાણો મનુષ્ય છું એવો વિકલ્પ એને ઉઠાવવો પડતો નથી, એટલે કે એનું સ્મરણ કરવું પડતું નથી. જ્યાં સુધી સ્મરણ કરવું પડે ત્યાં સુધી વિસ્મરણની પરિસ્થિતિ ઊભી છે, કેમ કે સ્મરણ અને વિસ્મરણ સાથે રહે છે. તો ત્યાં સુધી એ જ્ઞાનની દશા કાચી છે. સ્મરણ વિસ્મરણ કરવું પડે ત્યાં સુધી દશા કાચી છે, પરિપક્વ દશા થઈ નથી. આત્માનું ચિંતન કરવું પડે તો આત્મા બરાબર લક્ષમાં રહે ત્યાં સુધી દશા કાચી છે, ત્યાં સુધી પરિપક્વ દશા થઈ નથી. કેમ કે બંને વિકલ્પ છે, અને બંને વિકલ્પ માં જે પક્ષ કરીને પોતાના અનુભવ ને અંતરાય ઉભો કરે છે, અનુભવ ન થાય એવી સ્થિતિમાં રોકાય છે, એટલે એ પક્ષમાં રોકાવું નહીં, એમ અહીંયા ઉપદેશ છે. આચાર્ય મહારાજ નો ઉપદેશ એવો છે કે એવા પક્ષમાં ન રોકાવું. જાણી લે તો વ્યવહારની આત્મા કેવો છે, નિશ્ચયની આત્મા કેવો છે એ તું જાણી લે, સમજી લે. પણ જે જીવ પ્રત્યક્ષ છે, ચિત્ત સ્વરૂપ જીવ તો પ્રત્યક્ષ છે, ત્યાં પ્રત્યક્ષ છે ત્યાં પછી એનો વિચાર કરવાનો ક્યાં પ્રશ્ન રહે છે? વિચાર તો જે પરોક્ષ હોય એનો કરવામાં આવે. વ્યવહારમાં પણ એવું બને છે, જે વ્યવહાર પ્રત્યક્ષ છે, તમે ને હું સામે સામે છે તો તમારો વિચાર કરવાનો પ્રશ્ન નથી. તમે સામે ન હોય તો તમારો વિચાર આવે, બાકી પ્રત્યક્ષ જોવામાં વિચાર ક્યાં કરવાનો રહ્યો? એમ જીવ તો સ્વરૂપે સહજ પ્રત્યક્ષ છે. પ્રત્યક્ષ નો શું વિચાર કરવાનો કે આવો છે ને તેવો છે? પ્રત્યક્ષ જ જેવો છે તેવો છે, પછી એનો વિચાર શું કરવાનો? એનો વિચાર કરવાનો પ્રશ્ન રહેતો નથી. અર્થાત ચિત્ત સ્વરૂપ જીવ જેવો છે તેવો, જેને પ્રત્યક્ષપણે અતિન્દ્રિય પ્રત્યક્ષપણે પરિણતિમાં નિરંતર અનુભવાય છે, એને જીવ આવો છે ને આવો છે એ વિકલ્પની આવશ્યકતા નથી. પ્રશ્ન એ થાય કે જ્ઞાનીને પણ શાસ્ત્ર વાંચન અને સ્વરૂપ ચિંતનમાં વિકલ્પ તો હોય છે સ્વરૂપ સંબંધેનો, તો કે બીજો વિકલ્પ છે એમ આ પણ એક વિકલ્પ છે. એ વિકલ્પને તેઓ આરાધન માનતા નથી. જેમ બીજો વિકલ્પ છે તે આરાધક ભાવ નથી, તેમ આ વિકલ્પ પણ આરાધક ભાવ નથી. એ વિકલ્પ છે છતાં એ વિકલ્પમાં એમને એકત્વ નથી. જ્ઞાન દશામાં તો જીવ આત્માનો વિકલ્પ કરે ત્યારે એમ વિચારે છે, મેં આત્માનો વિકલ્પ તો કર્યો, એટલું તો આત્માનું કર્યું, આત્માનો વિકલ્પ કર્યો, એટલું તો આત્મા સંબંધી કાર્ય કર્યું, એમ. એ ખરેખર કાર્ય સાધક નથી. વિકલ્પ છે એ કાર્ય સાધક નથી, અને વિકલ્પ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. વિકલ્પ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી, કૃત્રિમતા આવે છે. વિકલ્પ થતા સહજ સ્વરૂપ ને વિશે થોડી કૃત્રિમતા આવી જાય છે. સ્વભાવ થાય, પણ સ્વભાવ કરવો એ ક્યાં આપણું ધ્યેય છે? સ્વભાવ કરવો એ આપણું ધ્યેય નથી, અને સ્વભાવ કરવો એ આપણી ફરજ નથી, એ આપણો ધર્મ નથી. થઈ જાય તે બીજી વાત છે, કરવાનો અભિપ્રાય હોય તો તે જુદી વાત થઈ જાય છે. બીજો કળશ. એકસ્ય રક્તો ન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિધિ પક્ષપાતો યસ્તત્વ વેદી ચિત પક્ષપાતઃ તસ્યાસ્તિ નિત્યમ ખલુ ચિચ્ચિદેવ. 73મો કળશ છે. શ્લોકાર્થ. જીવ રાગી છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ રાગી નથી એવો બીજા નહીં પક્ષ છે. વ્યવહારે જીવ રાગી છે, નિશ્ચય જીવ રાગી નથી. આમ બંને નહીં નો વિષય પણ આત્માના એક એક અંશમાં છે, પણ એ પક્ષપાત કરવા યોગ્ય નથી. એ પક્ષપાત કરવા યોગ્ય નથી, અથવા એવા વિકલ્પમાં રોકાવા યોગ્ય નથી. ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયોના બે પક્ષપાત છે. આમ જીવ એક છે અને પક્ષપાત બે પ્રકારના જીવ કરે છે. જેને એક પક્ષ છે એને બીજો પક્ષ નથી, જેને એક પક્ષ છે એને બીજો પક્ષ નથી. જે રાગનો પક્ષ કરે છે એને રાગ વગરનો જીવ છે એનો પક્ષ નથી. જે રાગ વગરનો પક્ષ કરે છે એને જીવને રાગ છે એવો પક્ષ એ કરતો નથી. એ પક્ષની વિરુદ્ધ બેસે છે. શું કરે છે? પક્ષાપક્ષી કરે છે. એ શું કરે છે? જે સામે પોતાનો પ્રતિપક્ષ છે એનો વિરોધ કરે છે, એવો એને આગ્રહ હોય છે. વસ્તુનું સ્વરૂપ જે છે તે છે, અને આ તો પોતાનું સ્વરૂપ છે. પોતાનું સ્વરૂપ પોતાની શ્રદ્ધામાં હોવું, પોતાનું સ્વરૂપ પોતાની માન્યતામાં હોવું, એ પોતાના માટે છે. માન્યતામાં હોવું, અનુભવમાં આવવું, એ પોતાના માટે છે. એવો આગ્રહ બીજાને માટે ક્યાં રહ્યો? અનુભવ તો કરે નહીં, હું માનું છું એમ તમે માનો, આમાં શું પરિસ્થિતિ છે? આગ્રહની અંદર કે અનુભવ તો થતો નથી આગ્રહને લઈને, અને હું માનું છું એમ તમે માનો, કઈ આગ્રહ પણ રાખવા જેવો નથી. હા, એ દુરાગ્રહ છે. ખરેખર આગ્રહ નથી પણ દુરાગ્રહ છે. પોતાનું સ્વરૂપ જેવું છે તેવું વિતરાગ ભાવે શ્રદ્ધા જ્ઞાનમાં અનુભવમાં સ્થિરતામાં લેવું, એટલો પોતાનો ધર્મ છે. એનો આગ્રહ સેવો એ કોઈ ધર્મ નથી. એટલે બંને પક્ષપાતથી જે રહિત છે તે જીવ તત્વવેદી છે, તે ખરેખર તત્વનો જાણનાર છે, અનુભવનાર છે, અને તેને નિરંતર એને તો સદાય ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ જ છે. એને તો જીવો છે તેવો છે, પછી એક ચૈતન્ય વિશેષણથી ચિત્ત સ્વરૂપ કહે છે, પણ જીવો છે તેવો છે. જીવો છે તેવો છે એમાં શું છે કે સમગ્રપણે આખું સ્વરૂપ જ્ઞાનમાં અનુભવમાં રહે છે. એક જ ગુણ અનુભવમાં આવે છે, એક જ પડખું અનુભવમાં આવે છે એમ નથી લેતું. એકાંત છે. વિકલ્પ વખતે અને વચન વ્યવહાર વખતે કોઈ એક પડખાથી ભલે વિચારે કે વિકલ્પ ચાલે, તો પણ જેનું જ્ઞાન પ્રમાણ છે એવા જ્ઞાનીને તો આખું વસ્તુનું સ્વરૂપ જ્ઞાનમાં છે. જેમ સોનું શબ્દ કહેતા સોનાનો જે ચળકાટ એવો ગુણ છે એ મુખ્યપણે થઈને આખું સોનાનું સ્વરૂપ જ્ઞાન મારીએ છે. એકલો ચળકાટ જ્ઞાન મારીએ ને બીજું વજન કે ભાવ કાંઈ જ્ઞાનમાં ન રહીએ એવું બને? એવું ન બને. જેને સોનાની ઓળખાણ છે એને તો એક શબ્દ કહેતા આખું જેવું એનું સ્વરૂપ છે એવું જ જ્ઞાનમાં આવે, અને એ જ્ઞાન છે તે યથાર્થ જ્ઞાન છે. નિશ્ચયનો વિષય પર્યાય રહિત પદાર્થ છે, પ્રમાણ જ્ઞાનનો વિષય આખો પદાર્થ છે. નિશ્ચયનો વિષય તો એક સમયની પર્યાય રહિત જે શ્રદ્ધાનો વિષય છે તે નિશ્ચયનો વિષય છે, એટલે તે અંશ છે. અને એ અંશ મોટો હોવાથી એને અંશી પણ ક્યારેક કહેવામાં આવે છે, પણ છે ખરેખર અંશ. એટલે એ નય જ્ઞાનનો વિષય છે, અને આખો પદાર્થ છે તે પ્રમાણ જ્ઞાનનો વિષય છે. અવલંબન પ્રમાણ જ્ઞાનના વિષયનું ન હોય. અવલંબન વ્યવહાર નિર્ણય વિષયનું પણ ન હોય, અવલંબન પ્રમાણ જ્ઞાન ના વિષય નું પણ ન હોય, કેમ કે એક ન્યાય પ્રવ્યવહાર નો વિષય છે, અવલંબન નિશ્ચય નહીં ના વિષય નું હોય. આમ છે, અને વેદન છે એ વ્યવહાર નહીં ના વિષય નું છે, એટલે પર્યાય નું છે. એક જ પદ બદલે છે બધામાં, બાકી ત્રણ પદ છે એ બધામાં એક સરખા છે, કેમ કે આ તો નય પક્ષ ના ત્યાગ ની ભાવના કરે છે. વારંવાર ઉત્પન્ન થાય એને ભાવના કહેવામાં આવે છે, વારંવાર ફરી ફરીને ઉત્પન્ન થાય એનું નામ ભાવના. એ ભાવનાથી ભાવના ઉપયોગનું કારણ છે, એનો ઉપયોગ લબ્ધનું કારણ છે. વારંવાર સ્વરૂપની ચિત્ત સ્વરૂપની ભાવના થાય તો ચિત્ત સ્વરૂપનો ઉપયોગ થાય, ઉપયોગ થાય એ લબ્ધમાં જાય, એની પરિણતિ થાય. જીવ દ્વેષી છે એવો એક નયનો પક્ષ છે, અને જીવ દ્વેષી નથી એ બીજા નયનો પક્ષ છે. પરિણામમાં જે દ્વેષ ભાવ છે એ દ્વેષ ભાવ સ્વરૂપમાં નથી, પરિણામમાં છે તે સ્વરૂપમાં નથી, અને સ્વરૂપમાં જે વિતરાગતા છે એ પરિણામમાં નથી, મિથ્યાત્વ અવસ્થામાં. એટલે કોઈ આનો પક્ષ કરે ને કોઈ આનો પક્ષ કરે છે. અનાદિથી ભેદવાસિત જીવ હોવાથી એવું બની જાય છે, અને એવું ન બને તે અર્થે આચાર્ય મહારાજ ઉપદેશ કરે છે. આમ ચિત્ત સ્વરૂપ જીવ વિશે બે નયુના બે પક્ષપાત છે. ચૈતન્ય સ્વરૂપ એકાકાર એવા આત્મામાં બે ભેદ પાડે છે, ભેદથી એ કોઈ એક પક્ષથી ભેદ પાડે છે. જે તત્વવેદી છે એ તો પક્ષપાત રહી છે, એને બે માંથી એકનો પક્ષ નથી. કેમ પક્ષ છે એ રાગ સાથે એકત્વ કરતું જ્ઞાન છે, અને જેનું એકત્વ મટી ગયું છે, જેને સ્વભાવમાં એકત્વ કર્યું છે એને રાગ સાથે એકત્વ નથી. નિશ્ચયાભાસી પણ પર્યાયમાં જ એકત્વ કરે છે, માત્ર વ્યવહારાભાસી પર્યાયમાં એકત્વ કરે છે એમ નથી, પણ નિશ્ચયાભાસી પણ પર્યાયમાં જ એકત્વ કરે છે. જે નિશ્ચયના આભાસ રૂપ એનો વિકલ્પ છે એ વિકલ્પ સાથે એનો એકત્વ છે, એટલે પર્યાય બુદ્ધિ નથી મટી. જ્યાં સુધી મિથ્યા દ્રષ્ટિ છે, પછી ભલે તે નિશ્ચયાભાસી હો કે પ્રમાણાભાસી હો, બંનેને તે પ્રકારના વિકલ્પ સાથે એકત્વ વર્તે છે, એકત્વ થઈ રહ્યું છે. માટે પર્યાય બુદ્ધિ છે એ સામાન્ય છે, જે વ્યવહારાભાસીને પર્યાય બુદ્ધિ છે એ જ પર્યાય બુદ્ધિ, પર્યાયનું એકત્વ નિશ્ચયાભાસીને અને પ્રમાણાભાસીને છે એમ લઈ લેવું. પર્યાય બુદ્ધિ માટે તો દ્રવ બુદ્ધિ દ્રવ દ્રષ્ટિ થઈ જાય, અને દ્રવ દ્રષ્ટિ તે સમ્યક દ્રષ્ટિ છે. એટલે બે જ દ્રષ્ટિ છે, કાં પર્યાય દ્રષ્ટિ ને કાં દ્રવ દ્રષ્ટિ, બે માંથી ત્રીજી કોઈ દ્રષ્ટિ કોઈને હોય નહીં. પછી પર્યાય દ્રષ્ટિના કેટલા ભેદ છે, પ્રકાર છે, એ બીજી વાત છે. શું
જીવ કરતા છે એવો એક નયનો પક્ષ છે, તથા જીવ કરતા નથી એવો બીજો નયનો પક્ષ છે. નિમિત્તપણે કરતા છે અને રાગાદી ભાવનો ઉપચારથી કરતા છે અને અનુપચારથી કરતા છે, બધા ભંગભેદ આવે ને, તો એનો કોઈને ને કોઈનો જીવને જે વિકલ્પ થાય એની સાથે પક્ષ એકત્વ સંધાઈ જાય છે, ત્યારે એને બીજો પક્ષ છે એ જ્ઞાનમાં રહેતો નથી, એકાંત થઈ જાય છે. અને અકર્તા છે એવો તો સ્વભાવ છે ખરેખર, પણ સ્વભાવને અનુભવવાને બદલે સ્વભાવને નો વિકલ્પ છે, સ્વભાવને અવલંબવાને બદલે સ્વભાવના વિકલ્પનું અવલંબન લે છે, ત્યાં સુધી પર્યાયનું અવલંબન લે છે અને પર્યાયના અવલંબનમાં પર્યાય સાથે એકમેકપણું અનુભવે છે. આ સૂક્ષ્મ ભૂલ છે. સ્વભાવ તો અકર્તા છે, પછી હું અકર્તા છું એમ કહે એમાં શું ભૂલ છે એમ લાગે માણસને. તો બરાબર છે ને, કર્તાપણો ન લેવું, પણ અકર્તાપણો તો સમયસર સ્થાપે છે. તો એ અનુભવ કરાવવા માટે છે, વિકલ્પમાં રોકાવા માટે નથી એમ છે. હા, પક્ષપાત કરે છે એ ભૂલ છે. પક્ષપાત કરે છે એટલે તે પ્રકારના રાગમાં અથવા વિકલ્પમાં તન્મય થઈને પરિણમે છે, લીન થઈને પરિણમે છે. શું એટલે તો આ ચારિત્રની ભૂલ લીધી જયચંદજીએ. શું સ્વરૂપ વિશે પ્રવૃત્તિ રૂપ જે ચારિત્ર છે એનો અભાવ છે. સ્વરૂપનો વિકલ્પ કરે છે પણ આચરણ કેમ રાગનું એમ કે છે. એ ભૂલ છે જીવની. જોકે ત્યાં હજી શ્રદ્ધા જ્ઞાન થયું નથી, કેમ કે ત્રણેય સાથે જ થાય છે. એમ કે શ્રદ્ધા જ્ઞાન તો બરાબર કે નહીં, ત્રણેય સાથે જ થાય, બે કોઈ દિવસ થતા નથી. મોક્ષ માર્ગ છે એ સાધન છે, અને મોક્ષ માર્ગમાં ત્રણેય સાથે હોય એટલે મુમુક્ષુએ કદી પણ એવી ભૂલ કરવા યોગ્ય નથી કે એકલા દ્રષ્ટિથી હું સાધી લઉં, કે એકલા જ્ઞાનથી સાધી લઉં, કે એકલા આચરણથી સાધી લઉં. સાધનમાં ત્રણેયનું એકત્વ હોય ત્યારે સાધન છે, ત્યાં સુધી એ સાધન નથી. સાધન એવું નામ પામતું જ નથી, સાધન સંબંધીનો ભ્રમ છે. ક્યાં કોની પ્રધાનતા છે એ બીજી વાત છે. શું કે સમજણ વખતે જ્ઞાનની પ્રધાનતા છે, એ જ્ઞાનની પ્રધાનતામાં પ્રતીતિ અથવા વિશ્વાસ આવે, દર્શનનો અનુભાગ ઘટે ત્યાં પ્રતીતિની પ્રધાનતા છે. અને ત્રણેય બે મળીને પછી લીનતા કરે ત્યારે એક સાથે ત્રણેય સમ્યક થઈને પ્રગટે ત્યાં ત્રણેયની પ્રધાનતા છે. ત્યાં ત્રણેય એક સાથે હોય છે. અનાદિનું જે રાગ સાથેનું એકત્વ છે એ વિતરાગ થઈને નિર્વિકલ્પ થઈને છૂટ્યું નથી એ સ્થિતિ છે, ત્યાં સુધી મોક્ષ માર્ગ શરૂ થયો નથી, ત્યાં સુધી બંધ માર્ગમાં જીવ ઊભો છે. હવે ભોક્તાનું પદ લે છે 75. એકસ્ય ભોક્તાન તથા પરસ્ય ચિતિર્દ્વયોર્દ્વા વિધિપક્ષપાતો યસ્તત્વવેદી ચિતપક્ષપાતઃ તસ્યાસ્તિ નિત્યં ખલુ સિદ્ધિદેવ. જીવ ભોક્તા છે, કર્તા ને ભોક્તા. પરદ્રવ્યનો ભોક્તા નથી, પણ રાગાદીનો ને દુઃખભાવનો ભોક્તા ખરો કે નહીં, એ પણ વ્યવહાર નહીંનો એક પક્ષ છે. એમ હોય તો પણ એ વ્યવહાર નહીંનો એક પક્ષ છે, એનું અવલંબન લેવા જેવું નથી. તેમ આત્મા ભોગતા નથી એવા વિકલ્પનું પણ એકત્વ કરવા જેવું નથી. ભેદ જ્ઞાનના પ્રયોગમાં જ્ઞાન વિકલ્પ રહિત છે. વિકલ્પ જુદો છે અને જ્ઞાન જુદું છે, એવો જે બંનેનો જુદાપણાનો અનુભવ તે ભેદ જ્ઞાન છે. અને અહીંયા જ્યાં સુધી ભેદ જ્ઞાન નથી થયું ત્યાં સુધી બંને જુદા જુદા અનુભવમાં નથી આવતા. આ તકલીફ છે. શું બંને જુદા અનુભવમાં નથી આવતા એટલે વિકલ્પ સાથે એકત્વ સદાય જાય છે. ત્યાં અભોગતાપણાનો પણ પક્ષ છે. જો સ્વભાવ અભોગતા છે તો વિકલ્પનો ભોગવટા ન હોવો જોઈએ, એના બદલે અભોગતાના વિકલ્પનો પણ ભોગવટો ચાલે છે, એનું શું એમ કેવું છે. શું એટલે ત્યાં સુધી તો બંને પક્ષપાત જ છે, અને એ પક્ષપાત છે ત્યાં સુધી જીવ ખરેખર તત્વનો વેદી ગણવામાં આવ્યો નથી. તત્વનો અવેદી જીવ છે ત્યાં તત્વનો અનુભવ નથી. જો જે લક્ષમાં જીવ આવે છે એ તો અનુભૂતિ સ્વરૂપ છે. કેવો છે? એકાંત અનુભૂતિ સ્વરૂપ છે. કેવો આત્મા છે? એકાંત શુદ્ધ અનુભૂતિ સ્વરૂપ છે અથવા અનુભવન સ્વરૂપ છે. એનો અનુભવ જ નહીં, અને એના એના એ સંબંધીના વિકલ્પનો અનુભવ, એ કેવી વાત છે? અનુભૂતિ સ્વરૂપ છે એનો અનુભવ નહીં, અને અનુભૂતિ સ્વરૂપ છું એવો જે વિકલ્પ એનો અનુભવ થાય એ વાત તો બરાબર નથી. એટલે જે તત્વવેદી છે તેને વિકલ્પનો અનુભવ નથી. ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ છે એટલે એને કોઈ વિકલ્પનો અનુભવ નથી. ખાસ કરીને તો જીવનું સ્વરૂપ લક્ષ્યગત નથી થતું ત્યાં સુધી જે પક્ષપાત ઉભા થાય છે એ સ્થૂળ લક્ષ્ય વગરના મિથ્યાત્વ સહિતના પક્ષપાત ઉત્પન્ન થાય છે. પણ લક્ષ્યમાં આવ્યા પછી વિકલ્પ ઉપર વજન નથી રહેતું. એને જ્ઞાન કરાવે છે કે જ્યાં સુધી વિકલ્પ જીવતો છે ત્યાં સુધી સૂક્ષ્મ એકત્વ પણ ચાલે છે. એકવાર નિર્વિકલ્પ સ્વરૂપનો નિર્વિકલ્પ ભાવે અનુભવ ન થાય ત્યાં સુધી સૂક્ષ્મ વિકલ્પ છે એ પણ એક પ્રકારનો પક્ષપાત ગણવામાં આવ્યો છે, અને ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત ગણી નથી. તેની તે સ્થિતિ છે. અથવા વિકલ્પ વર્તે છે અને નિર્વિકલ્પ જીવ નથી થતો, સ્વરૂપ ભલે લક્ષમાં હોય તો પણ વિચારીએ આપણે. એ એમ બતાવે છે કે હજી પર્યાય ઉપરનું વજન ઉઠાવવું જોઈએ તે ઉઠ્યું નથી. જેટલું સ્વરૂપ ઉપર વજન જવું જોઈએ એટલું વજન ગયું નથી, અને અનાદિનું વિકલ્પનું એકત્વ ચાલુ રહ્યું છે એટલે કે પર્યાય ઉપરનું વજન ચાલુ છે. ભલે નિશ્ચયના વિષયનો પક્ષપાત હોય તો પણ એ પક્ષપાત એ જ વિકલ્પનો એકત્વ હોવાથી પર્યાય ઉપરનું વજન હજી એકત્વ ભાવે ચાલુ છે એમ અહીંયા બતાવવું છે. એટલું પણ ઉઠી જવું જોઈએ. હા, ત્યાં પણ એકત્વ હોય છે. કેમ કે વિકલ્પ જે સ્વરૂપ છે એ તો વિકલ્પનો ક્ષય કરણશીલ સ્વભાવ છે. રાજમલજીએ શું લીધું છે ચોથા કળશમાં? એ સ્વભાવ છે એ વિકલ્પનો ક્ષય કરણશીલ છે. એ વિકલ્પનો ક્ષય કરી નાખે એવો છે, અને તારે તો હજી એ ચાલુ ને ચાલુ જ છે. એ શું બતાવે છે? હજી એના ઉપરનું એકત્વનું જે પકડ છે એ પકડ છૂટી નથી. વિકલ્પના એકત્વની જે પકડ છે એ પકડ છૂટી નથી. આ પકડ છોડાવવાની વાત છે. વિકલ્પ માત્રની પકડ છોડ માટે આ વાત એટલી ઉપયોગી જરૂર છે કે મારે ઘણું બાકી છે. મારા તો સ્થૂળ વિકલ્પો છે, સંયોગોના વિકલ્પો છે, સંયોગોની ચિંતા છે, એ બધું મારે તો હજી એકત્વ ભાવે ચાલે છે. આ તો શુદ્ધ આત્માના વિકલ્પને પણ એકત્વ ભાવે કરવાનો નિષેધ કર્યો છે. તો મારે તો ઘણી વાર લાગે એવું છે એમ એને જાણવું જરૂરી છે. એવું જાણવા માટે ઉપયોગી છે. પણ વર્તમાન પ્રયત્નમાં એને એ સ્થિતિ નહીં હોવાથી, અને એ પ્રકાર એ પહેલાંની ભૂમિકાઓમાં આવવાનું હજુ બાકી હોય છે, તો એને વર્તમાન પરિણામમાં એ ઉપયોગી ન થાય. એટલે ચાલતો વિષય છે એ કેટલો ઉપયોગી પ્રયોજનભૂત અથવા કયા પ્રકારે તે પ્રયોજનભૂત એ વાત ન સમજાય તો વાંચાનો સંતોષ થશે કે ચાલો સમય સાથનો સ્વાધ્યાય તો કર્યો, આજે આટલા શ્લોકનો સ્વાધ્યાય કર્યો. એ ઘણી સ્થૂળતા આવી જશે, એમાં તો ઘણી સ્થૂળતા આવી જશે. શુદ્ધાત્માનો વિકલ્પ પણ ટળે ત્યારે અનુભવ થાય છે, અને એ શુદ્ધાત્માનો સૂક્ષ્મ વિકલ્પ પણ ટળે ત્યારે અનુભવ થાય છે. કેટલી બધી ઊંચી વાત છે, મારે તો બહુ દૂર છે. હું તો મારો તો વિકલ્પ ની ભૂતાવળ બહુ મોટી છે. શું એને એટલું સમજવું પ્રયોજનભૂત છે? અનિરવ પ્રશ્ન કર્યો કે અમારે તો પ્રયોજનની વાત નથી ને, હજી તો ધ્યેય પણ બાંધ્યું નથી, હજી ત્યાર પછીની ભૂમિકાઓ ઘણી બાકી છે અવલોકન આદિની, શું જિજ્ઞાસા વગેરેની. અને આ તો એક સૂક્ષ્મ વિકલ્પ નિશ્ચય નહીં ના વિકલ્પનો નિષેધ કરે છે આચાર્ય મહારાજ. કોના માટે નિષેધ કરે છે? અત્યાર સુધી જે સમયસર ચાલીને જેની ભૂમિકા સમ્યક સન્મુખતાની કરી, એના માટેનો આ વિચાર ચાલે છે. સ્વરૂપનો અવલંબન લેવડાવવા માટેનો છેલ્લી કક્ષાનો ઉપદેશ છે. અમારે તો એ કામનો નહીં, અપ્રયોજનભૂત તો કેવળ અપ્રયોજનભૂત નહીં, વર્તમાન પરિણમન અર્થે અપ્રયોજનભૂત ખરો, પણ વિચારવામાં એમ લેવું જોઈએ કે મને કેટલું છેટું છે. જો આવી વાત છે તો મારે કેટલું બધું દૂરપણું છે, એવું જ એ વિચારવું, એટલું પ્રયોજનભૂત કરવું. તો શું છે કે જીવ ઉતાવળ કરે કે બહુ દૂર છે, ઘણું આગું છે, અને તો બહુ ઝડપ કરવી પડશે, અથવા એકદમ મારે ચાલતી જે પરિસ્થિતિ છે એને મટાડવા માટે શીઘ્રતા અને ત્વરા મને આવવી જોઈએ, એવું ઉતાવળ થવા અર્થે પ્રયોજનભૂત કરવું. નહીતર શું કરે કે ગુરુદેવ વાંચે જ નહીં, આ શ્લોક તમારા કામના નથી, હાલો આપણે આગળ ચાલીએ એમ કે. પણ ગુરુદેવ તો સમયસર ને નિયમસાર પણ વાંચતા હતા. નિયમસારમાં તો એવી વાત આવે કે જે ક્ષાયિક ભાવ છે કેવળ જ્ઞાન આદિ, તે પણ પરદ્રવ્ય પરભાવ અને એ છે. તો હજી ઉદય ભાવના ઠેકાણા નથી, અને ક્ષાયિક ભાવની તો વાત ક્યાં કરી, ઉપસમ ભાવ છે, ઉપસમ ભાવ પછી ક્ષાયિક ભાવ આવશે. એ તો પછી ક્ષાયિક ભાવ તો સમ્યક દર્શનની અપેક્ષા, એ તો ભલે કે ચોથા ગુણ સ્થાને થાય, પણ નહીતર તો બારમા ગુણ સ્થાને ચારિત્ર નો થાય, ને તેરમા ગુણ સ્થાને જ્ઞાનાદિ નો થાય. હજી તો અહીંયા પહેલું ગુણ સ્થાન છે ને, એમાં સ્થૂળ વિકલ્પો છે. તો શું નિયમસાર શું કરવા માંગતા હતા કે આવું સ્વરૂપ છે એની ભાવના જે એમ કુંદકુંદ આચાર્ય દેવ ભાવે છે એને તમે જુઓ તો ખરા. એમણે તો એ ગ્રંથ પોતાની ભાવના અર્થે લખેલો છે. તો સ્વરૂપની મહામુનિ એવા જે કુંદકુંદ આચાર્ય, એ પોતાના સ્વરૂપની ભાવના કેવી રીતે ભાવે છે, એ ભાવનાનું ઉત્કૃષ્ટપણું શું છે, અને એવી ભાવનામાં આવવા માટે આ જીવને કેટલું બધું દૂરપણું વર્તે છે. જો અપૂર્ણ શુદ્ધ પર્યાય અને પૂર્ણ શુદ્ધ પર્યાય એ પણ અવલંબનનો વિષય નથી, અને એની સાથે સાધક કે સાધ્ય થયેલા જીવો એકતા કરતા નથી, તો હું તો હજી ઉદય ભાવમાં એકત્વ કરું છું. ઉદય ભાવ તો સૌથી નીચી કોટીનો છે. આવી ઊંચી કોટીના પરિણામ સાથે પણ અવલંબનને એકત્વ વર્તતું ન હોવું જોઈએ, તો પછી મને તો ઉદય ભાવમાં એકત્વ વર્તે છે એવી રીતે વિચારવા માટે પણ એ ઉપયોગી થાય છે. એટલે કેવી રીતે ઉપયોગી થાય એવું જે વિચારવું, એ દ્રષ્ટિકોણ તો વિચારનારને પોતાને પોતાની ભૂમિકાના ભાન સહિત હોવો જોઈએ. બે વાત એક સાથે સ્વાધ્યાયમાં લક્ષમાં રાખવી જોઈએ કે એક તો પોતે ક્યાં ઊભો છે, પોતાની શું દશા શું સ્થિતિ છે એ પોતાના અવલોકનથી પોતાને ખબર હોવી જોઈએ, અને ચાલતો વિષય શાસ્ત્રમાં જે છે એ કઈ કક્ષાનો અને કઈ કોટીનો છે, અને મારી વર્તમાન સ્થિતિમાં એ તત્કાળ ઉપયોગી છે પરિણમનમાં, કે એને ઉપયોગી થવા માટેનો મારી પાસે કોઈ દ્રષ્ટિકોણ હોવો જરૂરી છે. આટલી જેની વૈચારિક ભૂમિકા પરિપક્વ હોય, મેચ્યોર જેને કહેવામાં આવે, શું એને સ્વતંત્ર શાસ્ત્ર વાંચવાનો અધિકાર છે. નહીતર સ્વતંત્ર રીતે શાસ્ત્ર વાંચવાનો અધિકાર નથી. એને જ્ઞાનીના આજ્ઞા, એ જ્ઞાનીના સંપર્કમાં, જ્ઞાનીના સાનિધ્યમાં, એની સૂચના પ્રમાણે, એની આજ્ઞા પ્રમાણે શાસ્ત્ર વાંચવું. એમને સીધું શાસ્ત્ર વાંચવું નહીં. જો આટલી વૈચારિક ભૂમિકાની તૈયારી ન હોય તો ગમે તે માણસ ગમે તે શાસ્ત્ર વાંચવા બેસી જાય, એવી એવો આ વિષય અધ્યાત્મનો અથવા પરમાગમોમાં નથી, એ નુકસાનનું કારણ થઈ જાય. પ્રશ્ન ઉઠાવ્યો તો પરમ દિવસે, અમારે તો આ કામનું નથી. શું આત્મા કરતા નથી ને ભોગતા નથી, શું અમારે ક્યાં કામનું? શું કામનું એ રીતે છે, અમારે બહુ છેટું છે. અને એ અંતર તોડવા માટેનો જે પ્રયાસ થાય, એવો જે ઉત્સાહ આવે, વિર્યોત્સાહ, વિર્યોલ્લાસ આવે, તે અર્થ કામનું છે. એટલે કયા દ્રષ્ટિકોણથી કામનું છે એ વખતે વિચારવું જોઈએ. વર્તમાન ભૂમિકાનો હોય તો એની ઉપયોગીતા કેવી રીતે હોય એ વિચારવું જોઈએ. અને જેને પ્રયોજનની દ્રષ્ટિ છે, તીક્ષ્ણ દ્રષ્ટિ છે, એને એમ જ થાય. કહેવાનો મતલબ શું છે કે જે જીવ પોતાના પ્રયોજનને સાધવા માટે તત્પર છે એને આવી ભૂલ નથી થતી. એને જે તે વિષય સામે આવે છે એને પ્રયોજનમાં કેવી રીતે લાગુ કરવું એની સૂઝ પણ એને આપોઆપ હોય છે. એવી સૂઝ ન હોય ત્યાં સુધી શાસ્ત્ર વાંચવામાં જોખમ ઘણો છે, એમ સમજવા યોગ્ય છે. ઊંચી કોટીની ભાવના જે હોય છે એ એક મિષ્ટાન છે. એમાં શું છે કે જયારે કુંકુંદાચાર્યને આ પ્રકારે આત્મ સ્વરૂપની ભાવના ભાવવામાં આવે છે તો પછી આપણે પણ એ જ વચનોના માધ્યમથી સ્વરૂપની ભાવના આપણી ભૂમિકા પ્રમાણે તો ભાવવી જોઈએ. સ્વરૂપની ભાવના તો ભાવવામાં એ ઉપયોગી છે, નહીતર તો ગુરુદેવ સભાની વચ્ચે સમયસર વાંચત નહીં. ન સમજે ને એમ લાગે કે ભાઈ આ ઊંચી કુટીનો ઉપદેશ કેમ આપે છે. એવી કુટીના શિષ્યો તો બેઠા નથી અહીંયા સાંભળવાના, ઊંચી કુટીનો ઉપદેશ કેમ આપે છે, એવું સમાધાન ન થાય. પણ જ્ઞાનીની પ્રવૃત્તિ બહુ સમજણપૂર્વક ને, બહુ સમજણપૂર્વક ને નહીં, ઊંડી સમજણપૂર્વકની હોય છે. શું અને સભામાં તો બધા બધી યોગ્યતાવાળા જીવો હોય છે. કોઈ વચન કોઈ યોગ્યતાવાળા જીવને લાગુ પડે, કોઈ વચન બીજી કોઈ યોગ્યતાવાળા જીવને, કેમ કે જ્ઞાનીની સભામાં જ્ઞાની પણ બેઠા હોય. જ્ઞાનીને ઉપયોગી વાત જ ના એમને કરવી, પછી એકદમ અમુક કક્ષાના જીવને ઉપયોગીની જ વાત કરવી, કેમ કે કોઈ એક ભૂમિકા તો પકડવી પડે, એક જ ભૂમિકા પકડવી કે નહીં. જ્ઞાનીનો ઉપદેશ સર્વાંગીણ આવે છે, જો સામૂહિક ઉપદેશ હોય તો તે સર્વાંગીણ આવે છે. એમાં પ્રાથમિક વાળા જીવોની પણ વાત આવી જાય, ઊંચી કોટી વાળાના જીવોની પણ વાત આવી જાય, મધ્યમ કોટી વાળા જીવોની વાત પણ આવી જાય. એટલે સોગાનીજી એમ કહ્યું કે ગુરુદેવના એક કલાકના પ્રવચનમાં પૂરી વાત આવી જાય છે. એમણે માફ કરી દીધું છે, કે એક કલાકના પ્રવચનમાં પૂરી વાત આવી જાય છે. પોતે પહેલે દિવસે આવ્યા અને એમણે સાંભળ્યું કે જ્ઞાન અને રાગ ભિન્ન ભિન્ન છે, જ્ઞાન અને રાગ જુદા જુદા છે. એમાંથી જ્ઞાન પ્રાપ્તિ કરી લીધી. એમના ઉપરથી એમને એમ થયું કે એક કલાકના પ્રવચનમાં તો પૂરી વાત આવે છે, કેમ કે મને પૂરી પ્રાપ્તિ થઈ, અહીંયા સ્વરૂપની પ્રાપ્તિ થઈ. સાંભળવા જઈને બેસવાના તો પોતાને ઉપયોગી શું છે અને કઈ રીતે ઉપયોગી છે એ બંને વાતનો યથાર્થ વિચાર હોવો ઘટે છે. નહીતર તો ઋષભદેવ ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી પણ અન્ય મત શરૂ થયેલા. ભગવાનની વાણી તો કેટલી સર્વાંગીણ હોય છે, એક સાથે બધા પડખા ખોલે. સદમસ્તને તો બીજું પડખું કહેતા બીજો સમય લાગે, બીજો ક્ષણ લાગે કે બીજી મિનિટ લાગે. ત્રીજી વાત કરવી હોય ત્યારે બીજી બે ચાર મિનિટ પછી ત્રીજી વાત થાય. ચોથી વાત પડખાની કરવી હોય તો બીજી બે ચાર મિનિટ પછી થાય, કારણ કે એક વાત પૂરી થાય ત્યારે કરે ને. દિવ્ય ધ્વનિમાં તો ચારે વાત એક સાથે આવતી હોય છે. ત્યારે પડખાથી વસ્તુનું સ્વરૂપ એવી રીતે ઉપસાવવામાં આવે કે જો જીવ યોગ્યતાવાન હોય તો એક સાથે પામી જાય, અને એવા યોગ્યતાવાન જીવો સમસ્વરૂપમાં એટલા હોય છે કે ફટાફટ આત્મજ્ઞાન થવા માંડે છે, સમ્યક દર્શન થવા માંડે છે, અનુભવ થવા માંડે છે. કેટલાય જીવોને હજારો અને લાખો જીવોને થાય, કેટલા લાખો તો કેવડી થાય છે, સમ્યક દ્રષ્ટિ કેટલા થતા હશે. એવી વાણી અતિશય વાળી દિવ્ય ધ્વનિ, આપણને તો જ્ઞાનીઓની વાણી અતિશય વાળી લાગે છે, તો દિવ્ય ધ્વનિ તો કેવી હશે. જે દિવ્ય ધ્વનિના નિમિત્તે જેમ કોઈ ધાણી ફૂટે ફટાફટ એવી રીતે સમ્યક દર્શન લોકોને થવા માંડે, જીવોને એવી રીતે સમ્યક દર્શન થવા માંડે. અને એવી રીતે સમ્યક દર્શન થવાના કાળમાં અને પરિસ્થિતિમાં આપણે હતા કે નહીં કોઈ વાર ત્યાં, છતાં આપણે શું કર્યું છે કે આપણે વાંધા પાડ્યા, તર્ક વિતર્ક કર્યા, નહીં કરવા જેવા તર્ક વિતર્ક કર્યા માટે રહી ગયા નથી. તો ત્યાં તો કેટલા જીવો પામ્યા છે, હજારો લાખો જીવો પામે, ઠેઠ જઈને પાછો આવે, એના જેવું સમસરણ માંથી પાછો આવે, એટલે ઠેઠ જઈને પાછો આવ્યો. એથી ઉત્કૃષ્ટ કોઈ નિમિત્ત નથી, એથી ઉત્કૃષ્ટ નિમિત્ત નથી ને, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ એવા એથી ઉત્કૃષ્ટ કોઈ નથી એમ લેવું જોઈએ. શું અત્યારે તો કોઈ જ્ઞાની થાય તો ક્ષેત્ર નો વાંધો પડે કે ક્ષેત્ર થી દુર્વર્તી થાય, કાળ બધો એવો હોય કે એવા વિચિત્ર પરિણામ વાળા જીવો પાછા ત્યાં ને ત્યાં હોય, તો કોઈ ભડકીને ભાગી જાય, કોઈ કઈ રીતે ભાગી જાય, કોઈ કાંઈ થાય, કોઈ કાંઈ થાય, એવું બન્યું છે ભાઈ. કેમ તમે ગયા તા ભાઈ કે ત્યાં બીજા બધા એવું મીલું વાત કરતા હતા ને, આપણને ત્યારે એવું જ ફાવે એવું નથી. ઠીક, પણ હવે તારે એને યાર હું કામ થયું, તારે ક્યાં જવાનું છે, એવી બધી ગડબડ થાય છે. એક શ્લોકમાં જ્ઞાની અને અજ્ઞાની નું બંને નું સ્વરૂપ બતાવ્યું છે. અજ્ઞાની છે એ પક્ષપાત કરે છે, અને જ્ઞાની છે એ પક્ષપાત કરતા નથી. સુખી વાત એટલી છે, જીવ જીવ છે એવો એક નય નો પક્ષ છે, અને જીવ જીવ નથી એવો બીજો નય નો પક્ષ છે. જળ જેવો છે જીવ, ક્યાં જીવ છે, જળ જેવો છે. શું જીવ જીવ છે એવો એક નય નો પક્ષ છે, અને જીવ જીવ ના સ્વરૂપે હજી પ્રગટ નથી થયો ત્યાં સુધી, એને કેમ જીવ કેવો, એવો એક બીજા નય નો પક્ષ છે. આમ ચીજ સ્વરૂપ જીવ વિશે અથવા આપણે જો ને બીજાને માને છે કે અમે એને જીવ જ કહેતા નથી, એવી દશાને પ્રાપ્ત થયા કે એને જીવ કહેતા નથી. દ્વિકેન્દ્રીય હોય છે, સ્થાવરકાય હોય છે, એને ક્યાં જીવ માને છે. એક દશા આશ્રિત છે, વિકારી દશા આશ્રિત વાત છે, એક શુદ્ધ સ્વરૂપ આશ્રિત વાત છે. પણ પક્ષપાત એક નો કરવા યોગ્ય નથી. કેટલી મધ્યસ્થતા, જૈન દર્શન ના સિદ્ધાંત ની મધ્યસ્થતા ની ચરમ સીમા આ છે કે જીવનું મૂળ સ્વરૂપ જે ઉપાદેય છે અને અવલંબન ને યોગ્ય છે એનો પણ પક્ષપાત છોડાયો છે, પોતાના સ્વરૂપનો પક્ષપાત છોડાયો છે. તો પછી પોતાના સ્વરૂપને છોડીને બીજાનો પક્ષપાત કરવો એ વાત તો ક્યાંય રહેતી નથી. ગુરુદેવ કહેતા કે સોનગઢ આવો તો આત્મલાભ થાય કે ન થાય, તો કે એ ક્ષેત્રનો પક્ષપાત થયો. સોનગઢ તો શું, પણ મહાવિદેમાં જાય તો પણ એથી કઈ એને આત્મજ્ઞાન થાય કે આત્મ લાભ થાય એવી કોઈ વસ્તુનું સ્વરૂપ નથી, એ તો એક પરક્ષેત્રનો પક્ષપાત થયો. તો પર વ્યક્તિ નો એ પરદ્રવ્ય નો પક્ષપાત, અમુક ક્ષેત્ર નો તે પર ક્ષેત્ર નો. આ તો બહુ શરૂઆતમાં મારી એન્ટ્રી હતી ત્યારે સાંભળેલું કે સોનગઢ નો પક્ષપાત ન કરાય એનું નામ મધ્યસ્થા છે. બરાબર, સારી વાત છે. મધ્યસ્થા ગમતી હતી, હા તો સારી છે. સોનગઢ માં રહીને એમ કેવું કે સોનગઢ નો પક્ષપાત કરવાથી કઈ, કે સોનગઢ નો પક્ષપાત રહી જવાથી પરક્ષેત્ર ના પક્ષપાત થી કઈ આત્મલાભ થાય એ વાત નથી. સારી વાત કહેવાય. નહીં તો રે એને તો આગ્રહ થાય કે તમે અહીંયા જ રહ્યો, અહીંથી લાભ થશે તમને, અહીંયા રહેશો તો લાભ થશે. વિદ્વાન કહેતો કે નહીં એવું નથી, અહીંયા શું એનો ઉપદેશ બહુ મધ્યસ્થ છે. ક્યાં સુધી એ મધ્યસ્થાની છેલ્લી હદ શું છે કે જીવના સ્વરૂપનો પક્ષપાત ન કરવો, ઠીક છે. અને એ વિતરાગતા સિવાય ન થઈ શકે. જ્યાં સુધી રાગ હોય ત્યાં સુધી પક્ષપાત થાય થાય ને થાય. જીવનું સ્વરૂપ રાગ રહિત, જીવનું સ્વરૂપ રાગ રહિત, અને રાગ રહિત સ્વરૂપ નો રાગ કરવો એ વાત ક્યાં બંધ બેસે એવી છે, એ વાત ને મેળ ખાતો નથી એમ કેવું છે. એ વાત સુસંગત નથી, એના સ્વરૂપ સાથે સુસંગત નથી થતી, વિસંગત જાય છે. સિદ્ધાંત હોય જાય છે. એટલે કઈ વાત સત્ય છે? સોનગઢની વાત નહીં આવતી, વાત તો જે સત્ય છે એ સત્ય છે, કોઈની નથી. ક્યારે ગુરુદેવે એમ નથી બોલ્યા 45 વર્ષમાં કે આ હું કઉ છું એમ નથી બોલ્યા. શું હું બોલ્યા છે પ્રવચનમાં? આ હું કઉ છું એમ નથી બોલ્યા. આ અનંત તીર્થંકરો એ કહેલી વાત છે. ભગવાન સિમંદર પરમાત્મા મહાવીર માં આવી વાત કરે છે, એ આ વાત કરે છે. અમારા શ્રી ગુરુ પરંપરા એ પણ ગુરુ આવી વાત કરે છે, હું કઉ છું એમ નથી કહેતા. અને કોઈ વાર એવી વાત કહેવાનો પ્રસંગ આવે ત્યારે પણ બીજી ભાષા વાપરતા, હું કઉ છું એવું નહોતા બોલતા. શું હું આમ કઉ છું એવું નહોતા બોલતા. શું આથી એવી વાત ચાલે છે એટલે લોકોનો વિરોધ થાય છે. આપણો વિરોધ કરે છે, આપણી અમારી વાતનો વિરોધ કરે છે, હું કહું છું એનો વિરોધ કરે છે એમ ન કહે. અહીંથી જે આવે છે ને એનો વિરોધ ચાલે છે એમ કે અહીંથી એમ શબ્દ વાપરતા હતા. બરોબર, હું પણ આનો નહોતો આવતો. ભાષા ભાવ માને ને ભાષા માને, અજ્ઞાનીમાં એ આવ્યા વગર એને હું આમ કહું છું, હું આમ કહું છું, હું આમ કહું છું એમ હું પણ પોતાની વાત ઉપર એટલી બધી પકડ આવે. શું પોતાની વાતનો અહંભાવ નથી, પોતાની વાતની પકડ નથી. અને પકડ નથી એટલે શું કે ત્યાં હજારો માણસો આવતા એક માણસ ને એક વખત પણ કોઈ દિવસે ગુરુદેવે એમ નથી કીધું કે તમે અહીંયા રોકાઈ જાઓ અહીંયા લાભ લેવા માટે. રેકોર્ડ હોય તો બતાવી ગયો, કોઈને કીધું હોય તો આપણે બધા જી આવ્યા છે. કોઈ દિવસે એમ નથી કીધું તમે આજનું વ્યાખ્યાન સાંભળીને પછી જાજો, કાલે જાજો, આજે બહુ સારું વ્યાખ્યાન આવવાનું બાકી છે એવું કીધું છે કોઈને? જરાય આગ્રહ નહીં. તો એમ જ કહેતા આ ખુલ્લી વાત છે, વાત જે અમારા જ્ઞાનમાં સમજવામાં આવી છે ખુલ્લી મૂકી છે. એને જેટલી યોગ્યતા હોય એટલું એને ગ્રહણ કરી લીધું. અમે અમારી વાત ખુલ્લી મૂકી દીધી છે. આગ્રહ જેવી વાત ક્યારે રાખી નથી. કેમ કે નિરાગ્રહ પણ ત્યાં સુધી છે કે હું જીવ છું એના વિકલ્પ નો અહીંયા આગ્રહ છોડાયો છે. સમયસાર થવા અર્થે આત્મા સમયસાર ક્યારે થાય? પક્ષાંતિ ક્રાંત થાય ત્યારે. જયારે જીવ સ્વરૂપ નો આગ્રહ નથી તો પછી પરદ્રવ્ય પ્રક્ષેત્ર પ્રકાર ને પરભાવ નો આગ્રહ રાખવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. એ જ્ઞાની નું લક્ષણ છે એમ. જ્ઞાની નિરાગ્રહી હોય છે. કેવા? નિરાગ્રહી હોય છે. એનામાં આગ્રહ નહીં દેખાય. શું ઠીક છે? કોઈ માણસ ન પણ સમજવા તૈયાર થાય નથી. અમારે સમજવી તમારે બહુ સારું વાત, તમારી વાત તમારી પાસે અમારી વાત પુરાણે બળજબરી થી તમને બેસાડી દેવી કે સ્થાપી દેવી એવો આગ્રહ જ્ઞાની ને હોય, જ્ઞાની ને ન હોય, મુમુક્ષુની યોગ્યતાવાન હોય તો એને પણ ન હોવું જોઈએ. આગ્રહ અનેક રીતે કામ કરતા હોય છે. હું તો જ્ઞાની માનતા હોય, ગુરુ માનતા હોય, બીજા એને જ્ઞાની ન માને તો એને બહુ તકલીફ થઈ જાય. એ તકલીફ શું કરવા છે? આગ્રહ ને કારણે થી. એ આગ્રહ સેવા જેવો, જગતમાં જીવો પોતાની યોગ્યતા પ્રમાણે પરિણમે એમાં કોઈના માટે આગ્રહ રાખવાથી તો કઈ કામ થવાનું નથી. વસ્તુનું સ્વરૂપ જે છે તે છે, જેને સમજવાની જિજ્ઞાસા હોય તે સમજે છે, જેને જિજ્ઞાસા નથી અને પરાણે સમજાવવા જાય તો એ રીતે કોઈ સમજો જાતો નથી. એ તો વસ્તુ સ્થિતિ છે. એટલે જીવ જીવ છે એમ કહેનારા છે અને જીવ જીવ નથી એમ પણ કહેનારા છે, એ બંને પક્ષપાતમાં રહેવા જેવું નથી. જેવું પોતાનું એકાકાર સ્વરૂપ છે, નિર્વિકલ્પ સ્વરૂપ છે, એનો નિર્વિકલ્પ ભાવે અનુભવ કરવો, એનું નામ તત્વવેદી પણ છે. એ તત્વવેદી સાચો છે. બીજો તત્વજ્ઞાન જાણતો હોય તો પણ એ તત્વવેદી નથી કહેવાતો. નવ તત્વનું જ્ઞાન તો બરાબર છે, તો કે એમ નહીં. પક્ષપાત રહિત થયો હોય તો તત્વવેદી, અને પક્ષપાત હોય ત્યાં સુધી તું તત્વવેદી નહીં. પક્ષપાતની ચરમસીમા શું? કે તારો વિકલ્પ રહ્યો ત્યાં સુધી તું પક્ષપાતી છો. ક્યાં સુધી? જ્યાં સુધી વિકલ્પ જીવતો રહ્યો ત્યાં સુધી. વિકલ્પ તોડ્યો ત્યારે નિરપક્ષ થયો, અને ત્યારે તેને જ્ઞાન દર્શન ચારિત્ર ત્રણેય ગણવામાં આવ્યા છે. એવો વિકલ્પ ન કરવો, એવો અનુભવ કરવો. શું અનુભૂતિ સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, એનો અનુભવ કરવો, નિર્વિકલ્પ અનુભવ કરવો. નિર્વિકલ્પ સ્વરૂપના અનુભવને નિર્વિકલ્પતા સાથે સુસંગતતા છે. નિર્વિકલ્પ સ્વરૂપને વિકલ્પના અનુભવ સાથે સુસંગતતા નથી, તો વિખવાદીની વાત છે. વિખવાદ છે, એક જાતનો ક્લેશ છે. વિકલ્પ છે એ સ્વયં ક્લેશ સ્વરૂપ છે એમ છે. ભલે મંદ હોય તો તે મંદ ક્લેશ છે, અને તીવ્ર હોય તો તે તીવ્ર ક્લેશ છે. આત્મા અક્લેશ સ્વભાવી છે, એની સાથે એને મેળ ખાતો નથી. અણમળતા ભાવ છે. રાજમલજી શું કે છે? જેટલા બી ભાવો છે તે પોતાના સ્વરૂપ સાથે અણમળતા ભાવો છે, મેળ ખાતા નથી. એમાં કોઈ કઈ ભાઈ મને તમારી હારે મેળ નહીં ખાય, ચાલો આપણે કઈક સાથે મળીને કામ કરીએ, તો મને તમારી સાથે મેળ નહીં ખાય, નકામું કામ બગડશે એમ. જે મેળ ખાય એવા પરિણામ નથી, એની સાથે પરાણે મેળ ખવડાવવા જાય તો ક્લેશ સિવાય બીજું કઈ એનું ફળ નથી. એ રીતે અહીંયા છેલ્લું પદ જીવ જીવ નથી ને જીવ જીવ છે ત્યાં સુધી લઈ લેવું છે. આગળ